એકત્ર જ્ઞાન ગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે સુખ વિશેની આપણી જે સમજ છે ને એને કદાચ થોડી હલાવી શકે.
હા, અને કદાચ બદલી પણ શકે. પુસ્તકનું નામ છે ઓથેન્ટિક હેપીનેસ, એટલે કે સાચો આંતરિક આનંદ. લેખક છે ડોક્ટર માર્ટિન સેલિગમેન.
બરાબર. અને આ વિષય, મતલબ સુખ, એ આજે કેટલો મહત્વનો છે, ખરું ને?
ખૂબ જ. આપણે ચારે બાજુ જોઈએ છે, લોકો સુખને ક્યાંક બીજે જ શોધતા હોય એવું લાગે. ક્યારેક વસ્તુઓમાં, ક્યારેક સોશિયલ મીડિયા પરની લાઇક્સમાં.
પણ એ જે મળે છે એ કેટલું ટકે છે એ મોટો સવાલ છે. ક્ષણિક આનંદ કદાચ મળે,
પણ સાચો લાંબો સમય ટકી રહે એવો આનંદ, એની વાત આ પુસ્તકમાં છે. એટલે જ આ ચર્ચા જરૂરી છે.
બિલકુલ. આ પુસ્તક ખાલી મોટી મોટી વાતો નથી કરતું, પણ એની પાછળ મનોવિજ્ઞાનનું સંશોધન છે, વ્યવહારુ રસ્તા પણ બતાવે છે.
તો જેમ તમે કહ્યું, લેખક છે ડોક્ટર માર્ટિન સેલિગમેન. એમના વિશે થોડી વાત કરીએ. કોણ છે આ વ્યક્તિ?
હા, ડોક્ટર સેલિગમેન અમેરિકન મનોવૈજ્ઞાનિક છે, પ્રોફેસર, લેખક, ઘણું બધું. પણ એમની મુખ્ય ઓળખ શું કહેવાય, પોઝિટિવ સાયકોલોજીના પિતા તરીકેની છે.
પોઝિટિવ સાયકોલોજી એટલે કે સકારાત્મક મનોવિજ્ઞાન. અચ્છા.
હા, અને એમની વાતમાં વજન એટલે પડે છે કારણ કે એમની પોતાની જે સફર છે ને એ રસપ્રદ છે. એમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી પીએચડી કરી ત્યાં જ લાંબો સમય ભણાવ્યો.
અને પેલી અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન એપીએ એના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, એટલે આમ તો મોટા ગજાના માણસ.
ચોક્કસ. પણ એમની શરૂઆત થઈ હતી એક અલગ વિષયથી. એમણે સૌથી પહેલા સંશોધન કર્યું શીખેલી લાચારી પર, લર્ન્ડ હેલ્પલેસનેસ.
શીખેલી લાચારી
એટલે પેલું જેમાં વ્યક્તિ હાર માની લે કે હવે મારાથી કશું નહીં થાય.
બરાબર. જ્યારે વારંવાર નિષ્ફળતા મળે ત્યારે વ્યક્તિ એવું માની લે કે પરિસ્થિતિ પોતાના કાબૂ બહાર છે, પ્રયત્ન કરવાનો કોઈ મતલબ નથી. આ ઘણીવાર ડિપ્રેશન તરફ લઈ જાય. ઓ, એટલે એમણે શરૂઆત નકારાત્મક પાસાથી કરી હતી.
હા, માનવ મનની તકલીફો, નબળાઈઓ, એના પર ઊંડો અભ્યાસ કર્યો. પણ પછી એમને થયું કે મનોવિજ્ઞાન ખાલી આ જ કરે છે, બીમારીઓ મટાડવાનું કામ.
મતલબ કોઈ -5 પર હોય તો એને શૂન્ય પર લાવવાનું.
બરાબર. પણ શૂન્યથી +5 સુધી કેવી રીતે લઈ જવું? સામાન્ય માણસને વધુ ખુશ, વધુ સંતોષી કેવી રીતે બનાવવો? આ વિચારે એમને સકારાત્મક મનોવિજ્ઞાન તરફ વાળ્યા. એટલે એમની વાતમાં અનુભવનો રણકો છે.
તો આ પુસ્તક ઓથેન્ટિક હેપીનેસ, એનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે લેખક?
મુખ્ય વાત એ છે કે સાચું સુખ એટલે ખાલી હસતા રહેવું કે દુઃખ ના હોવું, એટલું જ નથી. એનાથી કંઈક વધારે છે,
કંઈક ઊંડું.
હા, એક એવી સ્થિતિ છે જેને આપણે સમજી શકીએ, માપી શકીએ, અને અગત્યનું એ છે કે પ્રયત્ન કરીને વધારી પણ શકીએ.
અચ્છા, વધારી શકીએ. કેવી રીતે?
એમનો તર્ક એવો છે કે આપણા દરેકમાં અમુક કુદરતી શક્તિઓ હોય છે, ચારિત્ર શક્તિઓ અને સદગુણો. એને પહેલા તો ઓળખવાની,
આપણી પોતાની શક્તિઓ.
હા, અને પછી એને વિકસાવવાની, અને પછી જીવનમાં, મતલબ કામમાં, સંબંધોમાં એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો. એનાથી સાચો સંતોષ મળે છે.
એટલે સુખ બહારથી નથી આવતું, અંદરથી આવે છે, આપણી શક્તિઓ વાપરવાથી.
બરાબર. આ જ મુખ્ય વિચાર છે, અને આના માટે એમણે સુખના 3 સ્તર પણ બતાવ્યા છે.
હા, એ રસપ્રદ છે. કયા 3 સ્તર?
પહેલું છે આનંદમય જીવન, પ્લેઝન્ટ લાઈફ. આમાં બસ જીવનમાં સારી લાગણીઓ, પોઝિટિવ ઇમોશન્સ વધારવાની વાત છે. સારું ખાવું, ફરવું, મજા કરવી.
ઓકે, આ તો સહેલું લાગે છે.
હા, પણ આ પૂરતું નથી, સેલિગમેન કહે છે. બીજું સ્તર છે સાર્થક જીવન, ગુડ લાઈફ.
સાર્થક જીવન એટલે?
એટલે એવું જીવન જ્યાં તમે તમારી મુખ્ય શક્તિઓનો ઉપયોગ કરીને કોઈ કામમાં એટલા ડૂબી જાઓ કે તમને સમયનું ભાન ન રહે, પેલો ફ્લોનો અનુભવ.
અચ્છા, ફ્લો, જેમાં કામ પોતે જ આનંદ આપે.
બરાબર. અને ત્રીજું, સૌથી ઊંચું સ્તર છે અર્થપૂર્ણ જીવન, મીનિંગફુલ લાઈફ.
અને એ શું છે?
અહીં તમે તમારી શક્તિઓનો ઉપયોગ પોતાના ફાયદા માટે નહીં, પણ પોતાનાથી પણ મોટા કોઈ ઉદ્દેશ્ય માટે કરો છો. સમાજ માટે, કોઈ વિચાર માટે, આધ્યાત્મિકતા માટે.
વાહ, આનંદમય, સાર્થક અને અર્થપૂર્ણ. મોટાભાગના લોકો કદાચ પહેલા સ્તર પર જ અટકી જતા હશે, નહીં?
હા, અને સેલિગમેન એ જ કહે છે કે સાચા લાંબા ગાળાના સુખ માટે બીજું અને ત્રીજું સ્તર વધુ જરૂરી છે. અને આ બધા પાછળ એમણે એક સૂત્ર પણ આપ્યું છે.
હા, પેલું પ્રખ્યાત સૂત્ર H is equals to S plus C plus V.
Exactly. H એટલે હેપીનેસ, સુખ.
S એટલે સેટ રેન્જ, આપણી આનુવંશિક મર્યાદા.
C એટલે સર્કમસ્ટેન્સીસ, બાહ્ય સંજોગો, જેમ કે પૈસા, નોકરી, લગ્ન, આરોગ્ય.
અને વી એટલે વોલ્યુન્ટરી કંટ્રોલ, જે આપણા હાથમાં છે.
હા, અને આ સૂત્ર ખરેખર આંખ ખોલી નાખે એવું છે.
કેવી રીતે?
જો, એસ એટલે કે જીન્સ એ લગભગ 50% ભાગ ભજવે છે, પણ એ ફિક્સ નથી, એક રેન્જ છે.
ઓકે, 50%, ઘણું કહેવાય.
હા, પણ હવે સાંભળો, સી એટલે કે બાહ્ય સંજોગો, પૈસા, ઘર, ગાડી, લગ્ન, નોકરી, આ બધું મળીને સુખમાં કેટલો ફાળો આપે છે ખબર છે?
કેટલો લાગતું તો હશે કે ઘણો?
ફક્ત 10-15%.
શું વાત કરો છો, ફક્ત 10-15%? આટલી બધી મહેનત આપણે આ સી પાછળ કરીએ છીએ.
હા, કારણ કે આપણે સંજોગોથી ટેવાઈ જઈએ છીએ. એને હેડોનિક ટ્રેડમિલ કહે છે. નવી ગાડી લાવો, થોડો વખત સારું લાગે, પછી સામાન્ય થઈ જાય.
એટલે 50% જીન્સ, 10-15% સંજોગો, તો બાકીના લગભગ 40%?
એ છે વી, વોલન્ટરી કંટ્રોલ. આપણા વિચારો, આપણી પસંદગીઓ, આપણી આદતો, આપણા કામો, આપણા હાથમાં જે છે તે.
વાહ, એટલે સુખ વધારવાની ચાવી ખરેખર આપણા હાથમાં છે.
બરાબર, સેલિગમેનનો આ જ ભાર છે કે આપણે આ વી પર ફોકસ કરવું જોઈએ, અને પુસ્તકનો મોટો હિસ્સો આ વીને કેવી રીતે વધારવો એના પર જ છે.
તો ચાલો એ વીવાળા ભાગમાં ઊંડા ઉતરીએ. પુસ્તકનો પહેલો ભાગ સકારાત્મક ભાવના પર છે, બરાબર ને?
હા, એમાં લેખક સમજાવે છે કે પોઝિટિવ ઇમોશન્સ એટલે કે હકારાત્મક લાગણીઓ ખાલી સારું ફીલ કરાવવા માટે નથી, એનાથી વધુ છે.
જેમ કે?
એ બાર્બરા ફ્રેડરિકસનના બ્રોડન્ડ એન્ડ બિલ્ડ થિયરીની વાત કરે છે કે જ્યારે આપણે ખુશ હોઈએ, પ્રેમ અનુભવીએ, કૃતજ્ઞતા અનુભવીએ, ત્યારે આપણો મગજ વધુ ખુલે છે, બ્રોડન. આપણે વધુ ક્રિએટિવ બનીએ છીએ, નવા વિચારો આવે છે.
અચ્છા.
અને લાંબા ગાળે આ પોઝિટિવ લાગણીઓ આપણી માનસિક, શારીરિક, સામાજિક શક્તિઓ વધારે છે. બિલ્ડ એટલે ખુશ રહેવાથી આપણે વધુ સક્ષમ બનીએ છીએ.
જોરદાર વાત છે આ તો. ખુશ રહેવું એ ખાલી ફિલિંગ નથી, સ્કિલ છે.
બરાબર. અને પછી એ વાત આવે છે કે આ વીને કેવી રીતે મજબૂત કરવું. ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય માટે અલગ અલગ ઉપાયો છે.
ભૂતકાળ માટે જે વીતી ગયું એને તો બદલી ન શકાય.
બદલી ન શકાય, પણ એના પ્રત્યેનો આપણો અભિગમ બદલી શકાય. એના માટે બે મુખ્ય ટૂલ્સ છે, કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ અને ક્ષમા, ફોરગિવનેસ.
કૃતજ્ઞતા અને ક્ષમા.
હા, કૃતજ્ઞતા આપણને ભૂતકાળની સારી યાદો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને એનો આનંદ માણવામાં મદદ કરે છે, અને ક્ષમા એ ભૂતકાળના દુઃખ, ગુસ્સો એની પકડમાંથી આપણને છોડાવે છે.
એટલે ભૂતકાળના બોજને હળવો કરવા માટે.
બરાબર. પછી આવે છે ભવિષ્ય. ભવિષ્ય માટે સૌથી અગત્યનું છે આશાવાદ.
આશાવાદ એટલે બધું સારું જ થશે એમ માનવું?
ના, એટલું સિમ્પલ નથી. આશાવાદ એટલે આપણી વ્યાખ્યાત્મક શૈલી, એક્સપ્લેનેટરી સ્ટાઇલ. મતલબ જ્યારે કંઈ ખરાબ બને ત્યારે આપણે એનું કારણ શું માનીએ છીએ.
અચ્છા, એ કેવી રીતે?
દાખલા તરીકે કોઈ નિષ્ફળતા મળી તો આશાવાદી વ્યક્તિ શું વિચારશે? કે આ વખતે ન થયું, કદાચ મારી તૈયારી ઓછી હતી, અસ્થાયી. આ એક જ બાબતમાં નિષ્ફળતા મળી છે, વિશિષ્ટ. અને બહારના સંજોગો પણ જવાબદાર હતા, બાહ્ય.
અને નિરાશાવાદી?
નિરાશાવાદી વિચારશે, હું ક્યારેય સફળ નહીં થાઉં, કાયમી, હું બધા કામમાં આવો જ છું, સાર્વત્રિક, અને આ બધો મારો જ વાંક છે, આંતરિક. આ વિચારસરણી બદલી શકાય છે, એના માટે ABCD મોડલ છે.
ઓકે, તો ભૂતકાળ માટે કૃતજ્ઞતા, ક્ષમા, ભવિષ્ય માટે આશાવાદ, અને વર્તમાન માટે શું? અત્યારે કેવી રીતે ખુશ રહેવું?
વર્તમાન માટે લેખક બે શબ્દો વાપરે છે, આનંદ, પ્લેઝર્સ, અને સંતોષ, ગ્રેટિફિકેશન્સ.
આનંદ અને સંતોષ શું ફરક છે?
આનંદ એટલે ક્ષણિક મજા, ઇન્દ્રિયોથી મળતો આનંદ, જેમ કે મસ્ત આઈસ્ક્રીમ ખાવો, ગમતું ગીત સાંભળવું. આ જરૂરી છે, પણ ક્ષણિક છે.
અને સંતોષ?
સંતોષ એટલે એવી પ્રવૃત્તિઓ જેમાં આપણે આપણી શક્તિઓ વાપરીને પૂરેપૂરા ડૂબી જઈએ, જેમાં મહેનત પડે, સ્કિલ વપરાય, અને એમાંથી પેલો ફ્લોનો અનુભવ થાય.
હા, ફ્લો, જેમાં સમય ક્યાં જઈએ ખબર ન પડે, જેમ કે કોઈને ગાર્ડનિંગમાં મળે, કોઈને કોડિંગમાં, કોઈને ભણાવવામાં.
બરાબર. અને સેલિગમેન કહે છે કે લાંબા ગાળાના સુખ માટે આ સંતોષ આપતી પ્રવૃત્તિઓ વધુ મહત્વની છે, પેલા ક્ષણિક આનંદ કરતા. અને આ સંતોષ સીધો આપણી વિશિષ્ટ શક્તિઓ સાથે જોડાયેલો છે.
અને આ વિશિષ્ટ શક્તિઓ, સિગ્નેચર સ્ટ્રેન્થ્સ, પુસ્તકના બીજા ભાગનો હૃદય છે, ખરું ને? શક્તિઓ અને સદગુણો.
એકદમ બરાબર. આ ભાગ બહુ જ મહત્વનો છે. સેલિગમેન અને ક્રિસ પીટર્સને મળીને બહુ મોટો અભ્યાસ કર્યો. દુનિયાભરની સંસ્કૃતિઓ, ધર્મો, ફિલોસોફી બધેથી એમણે એવી બાબતો શોધી જે સાર્વત્રિક રીતે સારી ગણાય છે.
અને એમને શું મળ્યું?
ને 6 મુખ્ય સદગુણો મળ્યા, જેમ કે જ્ઞાન, હિંમત, માનવતા, ન્યાય, સંયમ અને ઉત્કૃષ્ટતા.
ઓકે, 6 સદગુણો.
અને આ 6 સદગુણોની નીચે એમણે 24 ચારિત્ર શક્તિઓ ઓળખી, જે માપી શકાય એવી છે.
24 શક્તિઓ કઈ કઈ? થોડા ઉદાહરણ આપશો?
હા, જેમ કે જિજ્ઞાસા, શીખવાનો પ્રેમ, સર્જનાત્મકતા, બહાદુરી, દૃઢતા, પ્રામાણિકતા, દયા, પ્રેમ, સામાજિક બુદ્ધિ, ટીમવર્ક, નિષ્પક્ષતા, નેતૃત્વ, ક્ષમા, નમ્રતા, વિવેક, સ્વનિયમન, સૌંદર્યની કદર, કૃતજ્ઞતા, આશા, રમૂજ, આધ્યાત્મિકતા. ઘણી બધી છે.
અરે વાહ, આ તો બધી બહુ પોઝિટિવ ક્વોલિટીઝ છે.
હા, અને મુદ્દો એ છે કે આપણા દરેકમાં આમાંથી બધી શક્તિઓ થોડી થોડી હોય છે, પણ 3-5 શક્તિઓ એવી હોય છે જે આપણી મુખ્ય શક્તિઓ હોય છે, આપણી વિશિષ્ટ શક્તિઓ, સિગ્નેચર સ્ટ્રેન્થ્સ,
આપણી પોતાની યુનિક શક્તિઓ.
બરાબર. પુસ્તક કહે છે કે આ શક્તિઓને ઓળખો અને પછી એનો ઉપયોગ તમારા કામમાં, પ્રેમમાં, રમતમાં, બધે જ શક્ય એટલો વધારે કરો. આ જ સાર્થક જીવન જીવવાની ચાવી છે.
પણ આ શક્તિઓ ઓળખવી કેવી રીતે?
એના માટે VIA સર્વે છે, વેલ્યુઝ ઇન એક્શન, ઓનલાઈન ફ્રીમાં મળે છે. એ કરવાથી તમારી ટોપ 5 શક્તિઓ ખબર પડે.
અચ્છા, આ તો કરવું પડે એવું છે.
ચોક્કસ. વિચાર એ છે કે આપણે આપણી નબળાઈઓ સુધારવા પાછળ જેટલો સમય અને શક્તિ વાપરીએ છીએ, એના કરતાં આપણી શક્તિઓને વધુ મજબૂત કરવા પર ધ્યાન આપીએ તો વધુ ફાયદો થાય.
આ વાત બહુ ગમી. બિલ્ડ ઓન વોટ્સ સ્ટ્રોંગ, નોટ જસ્ટ ફિક્સ વોટ્સ રોંગ.
બરાબર. અને પુસ્તકનો ત્રીજો ભાગ આ જ શક્તિઓને જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં કેવી રીતે વાપરવી એ બતાવે છે.
જેમ કે કામ.
હા, કામમાં 3 લેવલ હોઈ શકે. નોકરી, જોબ, ખાલી પગાર માટે. કારકિર્દી, કરિયર, પ્રમોશન અને સ્ટેટસ માટે. અને આહવાન, કોલિંગ, જેમાં કામ પોતે જ સંતોષ આપે, કારણ કે એમાં તમારી શક્તિઓ વપરાય છે.
એટલે કોઈ પણ કામ કોલિંગ બની શકે?
હા, જો તમે તમારી શક્તિઓનો ઉપયોગ કરો. જેમ કે હોસ્પિટલનો સફાઈ કર્મચારી, જેની શક્તિ દયા છે, એ પોતાના કામને ખાલી સફાઈ નહીં પણ દર્દીઓને સાજા થવામાં મદદ તરીકે જુએ.
વાહ. પછી પ્રેમ અને સંબંધોની વાત પણ છે.
હા, સફળ સંબંધ માટે ખાલી પાર્ટનરની શક્તિઓ જોવી એટલું પૂરતું નથી, પણ સાથે મળીને એ શક્તિઓ વાપરવાની તક ઊભી કરવી. જેમ કે જો બંનેની શક્તિ રમૂજ હોય તો સાથે હસવાની પળો વધારવી.
અને બાળુછેર.
બાળુછેરમાં પણ બાળકની ભૂલો સુધારવા પર જ ફોકસ કરવાને બદલે એનામાં કઈ શક્તિઓ છે, કયા સદગુણો છે એને ઓળખીને પ્રોત્સાહન આપવું, એનાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે.
અને આ બધાથી ઉપર પેલું અર્થપૂર્ણ જીવન.
હા, જ્યારે તમે તમારી વિશિષ્ટ શક્તિઓનો ઉપયોગ કોઈ એવા ઉદ્દેશ્ય માટે કરો છો જે તમારા પોતાના કરતાં મોટો છે, કુટુંબ, સમાજ, દેશ, જ્ઞાન, પર્યાવરણ, કંઈ પણ, ત્યારે જીવન ખરા અર્થમાં અર્થપૂર્ણ બને છે.
તો આટલી બધી વાતો પછી મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય? ચાલો ટૂંકમાં જોઈએ.
પહેલું તો સુખની વ્યાખ્યા બદલો. સુખ એટલે ખાલી મજા નહીં, પણ જોડાણ, એન્ગેજમેન્ટ અને અર્થ પણ.
બીજું, સુખ એ વિજ્ઞાન છે, કળા નથી. એને માપી શકાય છે, વધારી શકાય છે, આપણા પ્રયત્નોથી ફેર પડી શકે છે.
ત્રીજું, તમારી શક્તિઓને ઓળખો અને વાપરો. નબળાઈઓ કરતાં શક્તિઓ પર ફોકસ કરો. આ જ સંતોષનો રસ્તો છે.
ચોથું, પેલું સૂત્ર યાદ રાખો, HSC+V, અને એમાં V એટલે કે આપણા હાથમાં ઘણું છે. સંજોગોને દોષ દેવા કરતાં આપણી પ્રતિક્રિયા અને પસંદગી પર ધ્યાન આપો.
અને પાંચમું, સાચો અર્થ સેવામાં અને જોડાણમાં છે. પોતાની શક્તિઓનો ઉપયોગ બીજાના ભલા માટે કરવાથી, કોઈ મોટા હેતુ સાથે જોડાવાથી જીવનને ઊંડો અર્થ મળે છે.
પુસ્તકમાં ઘણા બધા કોટ્સ જેવા વાક્યો છે જે યાદ રહી જાય એવા છે.
હા, જેમ કે પેલું વાક્ય, સાર્થક જીવન એટલે તમારી શક્તિઓ વાપરીને સંતોષ મેળવવો. અર્થપૂર્ણ જીવન એટલે એ જ શક્તિઓનો ઉપયોગ કોઈ મોટા ઉદ્દેશ્ય માટે કરવો. આ બહુ સ્પષ્ટ તફાવત બતાવે છે.
અને પેલું મનોવિજ્ઞાન વિશેનું, મનોવિજ્ઞાન અડધું અધૂરું હતું. આપણે બીમારીઓ વિશે બહુ જાણ્યું, પણ શક્તિઓ વિશે જે જીવનને જીવવા જેવું બનાવે છે એના વિશે ઓછું જાણ્યું.
બરાબર. અને આજકાલના ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના જમાના માટે આ ચેતવણી જેવું છે. આપણે માનીએ છીએ કે શક્તિઓ અને સદગુણોના ઉપયોગ વગર સહેલા રસ્તે સુખ મળી જશે, પણ એનાથી આપણે ભૌતિક રીતે ભલે ગમે તેટલા સમૃદ્ધ હોઈએ, આધ્યાત્મિક રીતે ભૂખ્યા રહીએ છીએ.
સાચી વાત. પ્રયત્ન વગર, ચારિત્ર્ય વગર સાચું સુખ નથી. અને પેલું સૂત્ર H=S+C+V તો પોતે જ એક મોટો વિચાર છે.
તો હવે છેલ્લે આ બધી સારી વાતોને જીવનમાં ઉતારવી કેવી રીતે, પ્રેક્ટિકલી શું કરી શકાય?
સૌથી પહેલું તો પેલો VIA સર્વે કરીને આપણી મુખ્ય શક્તિઓ ઓળખવી, એ બહુ જ જરૂરી પહેલું પગલું છે.
હા, પછી એ વિચારો કે રોજિંદા જીવનમાં આ શક્તિઓ ક્યાં વપરાય છે અને ક્યાં વધુ વાપરી શકાય.
જેમ કે જો શીખવાનો પ્રેમ, લવ ઓફ લર્નિંગ શક્તિ હોય, તો રોજ થોડો સમય કંઈક નવું શીખવા માટે કાઢો. કોઈ નવો કોર્સ કરો, પુસ્તક વાંચો.
જો કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ શક્તિ હોય, તો રોજ રાત્રે 3 સારી બાબતો લખો જે દિવસ દરમિયાન બની, અથવા કોઈને થેન્ક યુ નોટ લખો. નાની વસ્તુઓ પણ ફેર પાડે છે.
કામ પર પણ આ લાગુ પડે. આપણી શક્તિઓ આપણા કામમાં કેવી રીતે વાપરી શકીએ, આપણા કામને વધુ કોલિંગ જેવું કેવી રીતે બનાવી શકીએ.
સંબંધોમાં પણ સામેવાળાની ભૂલો જોવાને બદલે એમની શક્તિઓ જુઓ, એમની પ્રશંસા કરો. સાથે મળીને એવી પ્રવૃત્તિઓ કરો જેમાં બંનેની શક્તિઓ ખીલે.
અને મુશ્કેલી આવે ત્યારે પેલો આશાવાદવાળો ABCD મોડલ વાપરી શકાય, આપણા નકારાત્મક વિચારોને પડકારી શકાય.
બરાબર. એટલે કે આપણી પાસે ટૂલ્સ છે, એનો ઉપયોગ કરવાનો છે.
આ પુસ્તકમાંથી મને વ્યક્તિગત રીતે જે શીખવા મળ્યું એ છે કે સુખ ખરેખર એક ઇનસાઇડ જોબ છે, બહાર શોધવાથી નહીં મળે. અને શક્તિઓ પર ફોકસ કરવાનો વિચાર એ ખરેખર બહુ પાવરફુલ છે.
અને મારા માટે પેલો આનંદ, પ્લેઝર અને સંતોષ, અર્થ ગ્રેટિફિકેશન મીનિંગ વચ્ચેનો ભેદ બહુ મહત્વનો રહ્યો. આપણે ઘડીવાર ક્ષણિક સુખ પાછળ દોડીએ છીએ, પણ સાચો ટકતો આનંદ તો ઊંડાણપૂર્વક જોડાવાથી અને કોઈ મોટા હેતુ માટે જીવવાથી મળે છે. આખી દ્રષ્ટિ બદલાઈ જાય.
શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો આપણા સમાજમાં, શાળાઓમાં, ઓફિસોમાં, કુટુંબોમાં આ શક્તિ આધારિત અભિગમ અપનાવાય તો કેવું?
હા, જો આપણે લોકોની ખામીઓ શોધવાને બદલે તેમની શક્તિઓ પર ધ્યાન આપવાનું શરૂ કરીએ, તો કદાચ આપણે બધા વધુ ખુશ અને વધુ પ્રોડક્ટિવ બની શકીએ. વિચારવા જેવું ખરું.
ફરી મળીશું અવતરંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.